नमो अरिहंताणम् नमो सिद्धाणम् नमो आयिरियाणम् नमो उवझायाणम् नमो लोये सवसाहूणम् मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावांतरचिदे ध्रुव अचलने अनुपम गति पामेल सर्वे सिद्धने वंदी कहूं श्रुत केवली कथित आसमय प्राभृत हो। अष्टानिका पर्वादिराज पर्वनो आजे बीजो दिवस छे। गई काले आपणे कया जैन मंदिरोनी पूजन करी, गई काले कोनी पूजन करी? हाँ, जो गई काले एक समुच्चय पूजन करी हशे अने सुदर्शन मेरुनी पूजन आपणे करी। सुदर्शन मेरुमां आवेला जे 16 अकृत्रिम जिनालयो छे एनी पूजन आपणे करी। आजे कया जैन मंदिरोनी पूजन थई? आजे धातकी खंडमां आवेला विजय मेरु अने अचल मेरु। जो व्यवस्था केवी रीतना छे, वचमा जंबुद्वीप, एनी आजूबाजू लवण समुद्र, एनी आजूबाजू धातकी खंड। हवे धातकी खंड छे तो आम वलय आकार, बंगड़ीना आकारनो, पण ऊपर अने नीचे ए बे एक ईश्वाकार पर्वत छे। आम ऊपर ऊभो अने नीचे ऊभो ईश्वाकार पर्वत छे। एटले समझो आम आखी बंगड़ी जेवू होय, एने तमे ऊपरथी एक कापी नाखो ने नीचेथी कापी नाखो तो बे भाग पड़े ने, जे बे सेमी सर्क्युलर भाग पड़े, तो एक पूर्व अने एक पश्चिम, सॉरी पूर्व अने पश्चिम, तो पूर्व धातकी खंड अने पश्चिम धातकी खंड। तो एमा पूर्व धातकी खंड में आवे विजय मेरु, पश्चिम धातकी खंड में आवे अचल मेरु। जे जंबुद्वीप में सुदर्शन मेरु वच्चे छे, तो सर्कल नी वच्चे सुदर्शन मेरु छे ने। हवे समझो सर्कल नी बदले तमे आम लांबू रेक्टेंगल बनावी दो, अने लांबा रेक्टेंगल ने पछी आम सेमी सर्कल में बेन्ड करी नाखो। ख्याल आवे? फरीथी, जे सर्क्युलर छे एनी बदले तमे आम लांबू रेक्टेंगल बनावी दो अने पछी एने आम सेमी सर्कल में बेन्ड करी नाखो। तो जेवी रीतना सुदर्शन मेरु पर्वत वच्चे छे, ऊपर पेला त्रण पर्वत छे, नीचे त्रण पर्वत छे, एटले टोटल 7 क्षेत्र में विभाजित थाय ने। एवी ज रीते रेक्टेंग्युलर अरेन्जमेंट जे छे एमां वच्चे मेरु पर्वत, नीचे त्रण पर्वत, ऊपर त्रण पर्वत, एटले टोटल 7 क्षेत्र एक्जेक्टली सेम, पण एने आपणे आम अर्धु सर्कल में डिवाइड करी नाख्यु। ख्याल आव्यो? तो जे अर्धु सर्कल छे एमां भरत क्षेत्र क्यां आवशे ने एरावत क्षेत्र क्यां आवशे? हाँ, जे आ अर्धु सर्कल छे एमां नीचेनो जे भाग छे एमां भरत क्षेत्र आवशे। नीचे ने वच्चे सुदर्शन मेरु पर्वतनी ऑलमोस्ट नीचे त्यां भरत क्षेत्र आवशे अने एनी ऊपर एरावत क्षेत्र, पण मेरु पर्वत लेफ्ट साइड ने राइट साइड आवशे। ख्याल आवे छे ने? थोड़ुक इमेजिनेशन करो तो बहु ईजी छे, वांधो नथी। तो आजे एमां आपणे विजय मेरु पहेला आवे ई पूर्व दिशामां। जो आपणे जैन धर्मनो दिशाओनो सिद्धांत पण समजवो जोईए, आपणे हंमेशा क्लॉकवाइज ज बधुं करीए अने एमां पण शरूआत पूर्व दिशाथी ज थाय। तो जो कोई पर्वत पूर्व दिशामां पहेला छे तो पहेला पूर्वना नाम लेवाय अने पछी पश्चिमनुं नाम लेवाय। जेवी रीतना तमे कदाच ऊपर पण सांभळ्युं हशे ने, जे 5 अनुत्तर विमान छे स्वर्गनो, सौथी छेल्लुं ઉપરનું સ્વર્ગ, એમાં 5 અનુત્તર વિમાન છે, એમાં વચ્ચેનું કયું? વચ્ચેનું સર્વાર્થ સિદ્ધિ, નામ સાંભળ્યું હશે ને સર્વાર્થ સિદ્ધિ। અને આજુબાજુ 4 વિમાનો છે, અનુત્તરમાં ટોટલ 5, વચ્ચે સર્વાર્થ સિદ્ધિ અને આજુબાજુ 4 બીજા છે। કયા છે? વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. ખ્યાલ આવ્યો? વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. તો ચલો હવે તમને ખબર નથી તો પણ ખબર છે ને કે વિજય ક્યાં છે? વિજય પૂર્વ દિશામાં છે. જે પહેલું નામ લેવાય એ પૂર્વ દિશામાં છે. પછી સેકન્ડ વૈજયંત ક્યાં હશે? દક્ષિણમાં. પૂર્વ પછી દક્ષિણ આવશે, કેમ કે આપણે ક્લોકવાઇઝ જઈએ છે. ખ્યાલ આવે ને? આપણે ભલે જે લોકલ આપણું સાયન્સ હોય એમાં આપણે નોર્થ અને સાઉથ કહીએ, જૈન ધર્મમાં ઓલવેઝ સાઉથ પહેલા આવે. ઈસ્ટ, સાઉથ, વેસ્ટ અને નોર્થ. કંઈક નવી ઇન્ફોર્મેશન જાણવા મળી ને? તો જો વિજય ઈસ્ટમાં, વૈજયંત સાઉથ, જયંત વેસ્ટ અને અપરાજિત નોર્થ. એવી રીતના ઓલવેઝ સમજવું. તો ફરીથી આપણે મેરુ પર્વત પર આવી જઈએ. પાંચ મેરુ પર્વતના નામ કયા છે? સુદર્શન મેરુ, વિજય મેરુ, અચલ મેરુ, મંદિર મેરુ અને વિદ્યુન્માલી. બરાબર? તો આમાં સુદર્શન મેરુ તો વચ્ચે છે, પછી વિજય મેરુ ક્યાં આવશે? પૂર્વ ધાતકીમાં. અને અચલ મેરુ પશ્ચિમ ધાતકીમાં. એના પછી મંદિર મેરુ પૂર્વ પુષ્કર દ્વીપમાં. બરાબર? અને વિદ્યુન્માલી પશ્ચિમ પુષ્કર દ્વીપમાં. બરાબર? બાકીની અરેન્જમેન્ટ તો જે સુદર્શન મેરુ જેવી જ બાકી બધામાં છે, ખાલીની હાઈટ ઓછી છે. સુદર્શન મેરુ 1,00,000 યોજન ઊંચો છે, બાકીના બધા મેરુ પર્વત 84,000 યોજન ઊંચા છે. 84,000 યોજન. ચાલો બાકીની અજીબ અમુક મેરુ પર્વતની વિશેષતાઓ જેની વાત આપણે કાલે કરશું. હવે આપણે આજના ટોપિક ઉપર આપણે આવી જઈએ. જો આપણે સમય સારજીમાં ઉપાય, ઉપેય, અધિકાર એની વાત ચાલે છે પરિશિષ્ટમાં. ગઈકાલે આપણે એની શરૂઆત કરી હતી, આજે એને આગળ કન્ટિન્યુ કરશું. જો પાનું કાઢો 616, સૌથી પહેલા બધા ફિઝિકલ શાસ્ત્ર લઈ લો. આપણી પાસે ઘણા શાસ્ત્ર છે, હાથમાં શાસ્ત્ર હોય ને તો ખ્યાલ આવે કે આપણે ક્યાં વાંચીએ છે. મળ્યું 616. 616 પાના પર એકદમ વચ્ચે જ છે. હવે આનો એટલે કે જ્ઞાન માત્ર વસ્તુનો, આત્મવસ્તુનો ઉપાય, ઉપેય ભાવ વિચારવામાં આવે છે. મળ્યું બધાને? હા, અહીંયાથી ટોપિકની શરૂઆત થાય છે. આપણે ગઈકાલે જોયું હતું કે આની પહેલાના ભાગમાં અમૃત ચંદ્રાચાર્યએ 47 શક્તિઓનું વર્ણન કર્યું, પછી પેલા 14 ભંગનું વર્ણન કર્યું. તો શું કામ કર્યું? કેમ કે આખા શાસ્ત્રમાં કુનકુંદ આચાર્ય જ્ઞાન માત્ર એટલે આત્મા, જ્ઞાન માત્ર એટલે આત્મા એવી રીતના વર્ણન કર્યું છે. તો ક્યાંય જીવ એક ઓલું એકાંત ગ્રહણ ન કરી લે કે ભાઈ આત્મામાં ખાલી જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. એને સમજાવવા માટે થઈને આત્માની બીજી અનંત શક્તિઓ છે એમાંથી 47 મુખ્ય છે એમ કરીને 47નું વર્ણન કર્યું. હવે એને આગળ હવે સમરાઇઝ કરે છે કે હવે આખા શાસ્ત્રનો નિચોડ શું કાઢવો. તો એના માટે ઉપાય, ઉપેય, અધિકાર કીધો. તો જો આપણે ઉપાય, ઉપેય, અધિકારની ગઈકાલે શરૂઆત કરી હતી, એમાં પહેલા પેરેગ્રાફમાં નીચે જ ચાર વસ્તુ કીધી. એમાં તમને યાદ છે ચાર વસ્તુ કઈ કીધી? સૌથી પહેલા તો મિથ્યાદ્રષ્ટિ જીવ છે એનું વર્ણન કર્યું કે જે મોહ, રાગ, દ્વેષ આદિમાં ડૂબેલા છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. બરાબર? પછી બીજું કીધું કે હવે ના હજી વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કીધું કે જે સુનિશ્ચિતપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરતા. એટલે હજી એણે વ્યવહાર સમ્યક્ત્વ, વ્યવહાર સમ્યક્ત્વ એટલે અહીંયા એણે સ્વાધ્યાય આદિ શરૂ કર્યો છે. સાચા દેવશાસ્ત્ર ગુરુની એને સમજણ થઈ છે. એના પછી ત્રીજું કીધું કે હવે જે અંતર્મગ્ન થઈને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ભેદો વડે સાધકપણાને પામ્યા છે. અને ચોથું કીધું કે જે હવે એ જે રત્નત્રય છે એના પ્રકર્ષની હદને પામેલા છે. પ્રકર્ષ એટલે એની ઉત્કૃષ્ટતા. હા, એની ઉત્કૃષ્ટતાની હદને પામેલા છે. અને સકળ કર્મનો જેણે નાશ કર્યો છે અને અસ્ખલિત વિમલ સ્વભાવપણાને પામ્યા છે એવા સિદ્ધ ભગવાન એની વાત કરી. એટલે આ ચાર સ્ટેજીસ કીધા જે ઉપાય, ઉપેય ભાવનો અનુસરણ કરે છે એને આ ચાર સ્ટેજીસ પ્રગટ થાય છે. બરાબર? એની વાત આપણે કરી. એના પછી જે છેલ્લો પેરેગ્રાફ છે એ છેલ્લા પેરેગ્રાફમાં આપણને પ્રેરણા કરી કે ભાઈ આ પ્રમાણે આપણે એ પણ જોયું હતું ને કે જે જ્ઞાન માત્રનું અનુભવન થાય છે એ અનુભવનમાં અનંત ગુણનો અનુભવ થઈ જ જાય છે. તો એ જે જ્ઞાન માત્રપણાનું અનુભવન છે એ અનુભવનમાં જે લીન થઈને જે જીવ પોતાના આત્માને ધ્યાવે છે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે. અને જે એને નથી ધ્યાતો અને જેની દ્રષ્ટિ પર પદાર્થ તરફ જ છે, જે પર પદાર્થને જાણવામાં જ પરરૂપી ભવન એને દેખતા થકા જાણતા થકા એને જ આચરતા થકા એ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રગટ કરે છે અને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. બરાબર, આટલું આપણે ગઈકાલે જોયું, બધાને યાદ આવી ગયું. હવે જો એનાથી આગળ વધીએ છે, હવે આપણે 266, 67, 68, 69 અને 70 આ બધાનો શું ફ્લો છે પહેલા એ જાણી લઈએ. તો જો બધા કળશના જે ટાઇટલ છે ને પહેલા એ આપણે વાંચશું. હા, જો પેજ 618 નીચે આ જઈએ ભૈયા, જો શ્લોકાર્થ કે ઉપર કી લાઈન હોતી હૈ ના સભી વો હમ પડેંગે. જો 266 કે ઉપર, બરાબર, જો હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. આ અર્થનું એટલે કયા અર્થનું? હમણાં જે આપણે વાંચીને આવ્યા તે, કે પોતાના આત્માને જે ગ્રહણ કરે છે સમ્યક દર્શન પ્રગટ કરે છે અને પર પદાર્થમાં જેની દ્રષ્ટિ છે તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રમાં રહી જાય છે, એ અર્થને કળશ રૂપે કીધું. બરાબર, હવે એના પછીનો કળશ જો એ જ પેજ પર સેકન્ડ લાસ્ટ લાઈન છે, આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છે. એટલે જે જીવ પોતાના આત્માનો આશ્રય કરે છે એ જીવ કેવો હોય છે, એટલે કે એની જે સ્યાદવાદ રૂપી તીક્ષ્ણ બુદ્ધિ કેવી છે એનું બધું એનું વર્ણન કરશે. બરાબર, હવે એના પછીનો કળશ જોઈએ, જો 268, હા, એટલે પેજ નંબર 619 પર શ્લોકાર્થની ઉપર, આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે. બરાબર, પહેલા ઉપાય બતાવ્યો કે જે આ સમ્યક દર્શન ગ્રહણ કરે છે તે સોરી આત્માને ગ્રહણ કરે છે તે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, પર પદાર્થને જાણે છે તે મિથ્યા દર્શન. પછી જે જીવ એ આત્માને ગ્રહણ કરે છે કેવો હોય છે, એટલે તમારી પાત્રતા કેવી હોવી જોઈએ એ કીધું. અને હવે જે એને ગ્રહણ કરે છે તો એ જ જીવ અનંત ચતુષ્ટયપણાને પામે છે. બરાબર, એ કીધું. હવે આગળનો કળશ જોઈએ, જો 620 પેજ નંબર 620 269 કળશના શ્લોકાર્થની ઉપર, જો એવો જ આત્મ સ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છે, કે એવી ભાવના ભાવે છે કે બસ આવો જ આત્મ સ્વભાવ અમને પ્રગટ થાય. બરાબર, હવે જો એના પછીનો પણ વાંચીએ, 270 એ નીચે લાસ્ટ પેરેગ્રાફ છે, હા, શ્લોકાર્થની ઉપરની લાઈન. પહેલા શું કીધું કે જે જીવ, એટલે પહેલા માર્ગ બતાવ્યો, માર્ગ બતાવીને પછી જીવ કેવો હોય છે એ બતાવ્યું. તો એ કેવો હોય છે એમાં સ્યાદવાદનું આખું વર્ણન કરશે કે સ્યાદવાદમાં તીક્ષ્ણ જેની બુદ્ધિ છે આદિ, એટલે જેને નય અપેક્ષાનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. બરાબર, તો ત્યાં એમ કહે છે કે ભાઈ નયનું પૂરું જ્ઞાન હોવું જોઈએ, એટલે અહીંયા એમ કહે છે કે જો કે નયનું જ્ઞાન હોવું જોઈએ, હા, જો કે નયો વડે આત્મા સધાય છે તો પણ જો નયો પર જ દ્રષ્ટિ રહે તો તે નયોમાં પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું એવા અર્થનું કાવ્ય કહે છે. બરાબર, આ જે કળશ છે એ હમણાં આજે આપણે 267 વાંચ્યું ને એના અનુસંધાનમાં છે, કે 267માં પહેલા કીધું કે ભાઈ શ્યાદવાદ રૂપી તીક્ષ્ણ બુદ્ધિ જેની હોવી જોઈએ, એટલે અહીંયા એને નકારે છે કે ભાઈ તીક્ષ્ણ બુદ્ધિ હોવી જોઈએ પણ ખાલી નયોના અપેક્ષામાં જ ડૂબેલા રહે તો પણ કાંઈ હાથમાં આવતું નથી, એટલે એનો વિરોધ મટાડીને પોતાના આત્માને ગ્રહણ કરે. જો આ શાસ્ત્ર ન લીધું હોય ને તો આ ખબર જ ન પડે કે આ કનેક્શન કોની સાથે બેઠું. ખ્યાલ આવે છે કે નહીં? પૂજ્ય ગુરુદેવશ્રી તો એક કલાકમાં એક કળશ કરે, એટલે આ છે 270નો કળશ અને ઓલો હતો 267, ઓલા પછી આ ત્રણ દિવસે આવે. ખ્યાલ આવે છે કે નહીં? એ ત્રણ દિવસમાં પેલું ક્યાંથી યાદ રહે આપણને કે ત્યાં શું કહી ગયા? હવે એ અનુસંધાનમાં આ કળશ છે કેવી રીતના ખ્યાલ આવે? આ તો શાસ્ત્ર વાંચ્યું હોય ને તો ખ્યાલમાં આવે કે જો આ કયા ફ્લોમાં ચાલી રહ્યું છે, ખ્યાલ આવે છે ને? આ તો પૂજ્ય ગુરુદેવશ્રીની પરંપરા હતી ત્યારની, એ જ આપણે રિવાઇવ કરવાની. આપણે શું વર્ડ ટુ વર્ડ હમણાં આવ્યા એટલે આ મૂળ શાસ્ત્ર રાખવાના છૂટી ગયા છે આપણા, પણ એ ન ચાલે. આ તો આપણે ગુરુદેવશ્રીની જે પરંપરા છે એ જ આપણે આગળ વધારવી જોઈએ. શાસ્ત્ર તો બધાના હાથમાં જોઈએ જ, તો જ ખ્યાલ આવે કે આ શું ચાલી રહ્યું છે ટોપિકમાં, બરાબર? એટલે જો આ નયોની વાત કરી એના પછી સમરાઇઝ કેવી રીતના કર્યું, જે આજનો ટોપિક આવ્યો ને કે ન દ્રવ્ય ખંડિયામી ન ક્ષેત્રે ખંડિયામી, આ નયોથી ખંડ ખંડ હું નથી, હું કેવો છું? એક અખંડ વસ્તુ છું, કે દ્રવ્યથી અખંડ, ક્ષેત્રથી અખંડ, કાળથી અખંડ, ભાવથી અખંડ. ખ્યાલ આવ્યો કે નહીં? આખો ફ્લો સમજાય છે ને કે કેવી રીતના આ અમૃત ચંદ્રાચાર્ય આખી સ્ટોરી બિલ્ડ કરે છે. ચલો હવે આપણે પાછું પહેલેથી આવી જઈએ, આપણે ખાલી ટાઇટલ વાંચ્યા, એક હવે કળશોનો શું ભાવ છે વાંચતા વાંચતા આગળ આવીએ. મારું ટાર્ગેટ છે આજે અખંડ વસ્તુ છે ત્યાં સુધી જો આજે પહોંચી શકાય તો કોશિશ કરશું. ચાલો જો 266 કળશ, પાનો નંબર 618, આપણે હમણાં જ શું વાંચીને આવ્યા કે જે જીવ આ જ્ઞાન માત્ર પોતાના આત્માનું અનુસરણ કરે છે એમાં જ લીન થાય છે તો એ મુમુક્ષુ થઈને સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ કરે છે. અને જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, જ્ઞાની છે, એ હવે એ જ જ્ઞાન માત્ર આત્માની મસ્તીમાં રહીને આગળની એમ કહે ને સાધક ભાવની ઉત્પન્ન થઈને પરમ પ્રકર્ષરૂપ કોટી, પરમ પ્રકર્ષની કોટીરૂપ સિદ્ધ ભાવનું ભાજન થાય છે. એટલે હવે એની જ મસ્તીમાં એ સિદ્ધ થઈ જાય છે. ગુરુદેવશ્રીએ સમ્યક દર્શન પ્રગટ કર્યું તો પોતાના આત્માનો આશ્રય લીધો, હવે સિદ્ધ ભગવાન થવા માટે શું કરશે? એ જ કરશે, પોતાના આત્મામાં જ લીન રહેશે અને ઓટોમેટિક સાધક ભૂમિકા વધતી જાય છે અને જીવ સિદ્ધ થઈ જાય છે. અને એનાથી વિરુદ્ધ જે જીવ પર પદાર્થને જાણવામાં જ પોતાની બુદ્ધિ લગાવે છે તો એ મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રમાં રહે છે અને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આજે જ ગુરુદેવશ્રી એકદમ છેલ્લું 5 મિનિટનું તમે સાંભળ્યું હોય તો કે જ્યાં જ્ઞેય જ્ઞાન અને જ્ઞાતા, પર જ્ઞેય જ્ઞાન અને જ્ઞાતા એ ત્રણેય અભેદ થઈ જાય છે ત્યાં જ પોતાના આત્માનો અનુભવ થાય છે. બાકી હું 6 દ્રવ્યરૂપ આ વિશ્વને જાણું છું એવું છે જ નહીં, એ પર પદાર્થને જાણવારૂપ કાર્ય જીવનું છે જ નહીં. તો જીવનું કાર્ય શેનું છે? કે જ્ઞાનની પર્યાય જે થાય છે એને જાણવારૂપ કાર્ય જીવનું છે. કેટલું સરસ કીધું ને! તો એ જ અહીંયા આપણે અપ્લાય થાય છે ને, કે જે પર પદાર્થને જાણવા રહ્યો એને એમ થાય છે કે હું પર પદાર્થને જાણું છું, પણ ખરેખર જીવ પરને જાણતો જ નથી, પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે, પણ પર પદાર્થના મોહમાં અટકીને રાગ દ્વેષ ભાવ કરે છે અને ચાર ગતિના બંધ બાંધી લે છે. જો હવે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે 266, જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો, જો ફરીથી, જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો, અર્થાત જ્ઞાન માત્ર જે પોતાનો ભાવ તેમય નિશ્ચળ ભૂમિકાનો આશ્રય કરે છે તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે, આ કોઈ પણ પ્રકારે એટલે શું? કોઈ પણ પ્રકારે એટલે અઠે ગઠ્ઠે એમ કે ગમે તેમ દૂર થઈ ગયો એમ મોહ, કોઈ પણ પ્રકારે એટલે દરેક પ્રકારના પુરુષાર્થથી એમ, યેન કેન પ્રકારેણ. આપણે આગળ અમૃત ચંદ્રાચાર્ય કહે છે ને કે એકવાર મરીને પણ તું પોતાના આત્માનો અનુભવ કર, હા, તત્વનો કૌતૂહલી થા, એવું કહે છે ને. એટલે કોઈ પણ પ્રકારે એટલે ગમે તેમ કરીને પણ, હા, તો પોતાના જેનો મોહ દૂર થયો છે એવા થયા થકા જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો. આ અકંપ ભૂમિકા શું કામ કીધી? કેમ કે ત્રિકાળી વસ્તુ છે ને, એ જ્ઞાન માત્ર ત્રિકાળી દ્રવ્ય તો અકંપ નિષ્કંપ અનચેન્જેબલ છે ને, હંમેશા એવો જ હોય છે. તો એનો આશ્રય કરે છે તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. સાધકપણાને પામીને એટલે કે પહેલા સમ્યક દ્રષ્ટિ થાય છે અને પછી આગળ સિદ્ધ થાય છે, બરાબર. પરંતુ જેઓ મૂળ મોહી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે તેઓ આ ભૂમિકાને નહીં પામીને સંસારમાં પરિભ્રમણ કરે છે. જે જીવ પોતાના આત્માનો આશ્રય નથી લેતો એ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જે જીવ પોતાના આત્માનો આશ્રય લે છે એ સિદ્ધ થાય છે, બરાબર. વેરી સિમ્પલ. ચાલો હવે આગળનો કળશ જોઈએ, 267. તો આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ હવે કેવો હોય છે એનું વર્ણન કરે છે. જો જે પુરુષ શ્યાદવાદમાં પ્રવીણતા તથા રાગાદી અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ સુનિશ્ચળ સંયમ. બે વસ્તુ કીધી, જો શું કીધી બે વસ્તુ? એક કે જે શ્યાદવાદમાં પ્રવીણતા હોવી જોઈએ, અને બીજું સુનિશ્ચળ સંયમ હોવો જોઈએ, એટલે કે રાગાદી અશુદ્ધ પરિણતિનો ત્યાગ હોવો જોઈએ. એ બંને વડે પોતામાં ઉપયુક્ત રહેતો થકો. ઉપયુક્ત રહેતો એટલે પોતામાં લીન રહેતો થકો. હા, પોતામાં જ લીન રહેતો થકો, અર્થાત પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો. પ્રતિદિન પોતાને ભાવે છે, નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે, તે જ એક પુરુષ જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરે છે. જો એક એક વસ્તુને જોઈએ, સૌથી પહેલા તો જે પુરુષ શ્યાદવાદમાં પ્રવીણ હોય છે. શ્યાદવાદમાં પ્રવીણ હોઈને શું પર્પઝ છે, શું ફાયદો એનો? હા, આ શાસ્ત્રમાં કઈ અપેક્ષાએ શું કીધું છે, ક્યાં નિશ્ચયની વાત છે, ક્યાં વ્યવહારની વાત છે, એને ન જાણે તો જે આખો સારભૂત મોક્ષ માર્ગ છે એને કેવી રીતના પ્રાપ્ત કરે? પોતાના આત્માને ગ્રહણ કરવો નિશ્ચય છે, અને દેવશાસ્ત્ર ગુરુના માર્ગ ઉપર ચાલવું એ વ્યવહાર છે. તો એ જો બરાબર ન સમજે તો એને ખરેખર રસ્તો કેવી રીતના મળે? આજે વિશ્વના કેટલા જીવ, કેટલાની મેજોરિટી જીવો તો એમાં જ છે કે ભાઈ ભગવાનની પૂજા કરે, જાત્રા કરે, હા મને આમ મળી જાય, મને તેમ મળી જાય, તો એમ કઈ થોડી મળે છે. તો આ નિશ્ચય વ્યવહારને નથી જાણતા એટલે બધા સંસારમાં અટકેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો કેટલું બધું કીધું છે, નવમા અધિકારમાં, કે જે નિશ્ચય, નિશ્ચય નયનું સ્વરૂપ શું, વ્યવહારનું સ્વરૂપ શું, નિશ્ચય વ્યવહાર બેવ શાસ્ત્રમાં શું કામ કીધા? હવે નિશ્ચય નયનું ગ્રહણ કરવું અને વ્યવહાર નયનું પણ ગ્રહણ કરવું એનો શું મતલબ? વ્યવહાર નયનું ગ્રહણ કરવું એટલે કે જે પર પદાર્થને છોડીને માર્ગમાં આવવું, અને નિશ્ચયનું ગ્રહણ કરવું એટલે હવે વ્યવહારને છોડીને આત્મામાં જવું. ખ્યાલ આવે ને? જો વ્યવહારનો નિષેધ ન થાય તો નિશ્ચય જ શું કામનો, અને જો વ્યવહાર નિશ્ચય સુધી ન લઈ આવે તો વ્યવહાર બી શું કામનો? ખ્યાલ આવે છે કે નહીં? તો આ બે નયોને વ્યવસ્થિત રીતે સમજવા માટે શ્યાદવાદમાં પ્રવીણતા હોવી જોઈએ. જો આપણે જે શાસ્ત્ર સ્વાધ્યાય કરનારા લોકો છે ને, આપણને ભલે લૌકિકનું જ્ઞાન કાંઈ ન હોય, ખ્યાલ આવ્યો કે નહીં, ક્ષયોપશમ એટલે યાદશક્તિ ભલે બહુ ઓછી હોય, ડઝન્ટ મેટર, પણ જે વાંચીએ છે એને જો કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગથી ન વાંચીએ તો એ વાંચવાનો કાંઈ પર્પસ નથી. જો સાચી અપેક્ષાથી ન વાંચે ને તો શાસ્ત્ર જ સંસારમાં રખડાવે છે. હા, શાસ્ત્ર શસ્ત્ર થઈ જાય, કેમ કે લોકો આના જ આધારે મિથ્યા માન્યતા ગ્રહણ કરીને, ઓલી એક કહેવત છે ને કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, અને ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ તો વજ્ર લેખો ભવિષ્યતિ. એમ કે ભાઈ ત્યાં તમે બીજે ક્યાંય પાપ કર્યા હોય તો ધર્મ કરો તો એનો નાશ થાય, પણ અહીંયા જ આવીને તમે ઊંધું ગ્રહણ કરો તો આ ક્યાંથી દૂર થાય? હવે વજ્ર લેપો, જાણે વજ્ર એટલે લોખંડ ઉપર લેખ લખી નાખ્યો, હવે દૂર ન થાય એના જેવું. એટલે આ જે શાસ્ત્રને સાચી અપેક્ષાથી સમજવું એ બહુ જ અગત્યનું છે. એક રીતે કહીએ ને તો શાસ્ત્ર ન વાંચવા કરતા ખોટી અપેક્ષાએ વાંચવું હજી ખરાબ છે. કેમ કે ન વાંચે તો હજી કોમળ હૃદયવાળો છે, ક્યાંક એના સંસ્કાર પડશે તો કંઈક કામ થશે. જે વાંચીને એકદમ ઊંધા માર્ગમાં કઠોર થઈ ગયો છે, હા, એને તો બહુ અઘરું છે, ખ્યાલ આવે ને. એટલે શ્યાદવાદમાં પ્રવીણતા જોઈએ, એ પહેલું. અને બીજો પોઈન્ટ શું કીધો, કે રાગાદી અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ સુનિશ્ચળ સંયમ. જો જે જીવ સ્વાધ્યાયી અને પોતાના આત્મામાં રૂચિ રાખનાર છે ને, એનું જીવન હંમેશા સંયમિત જ હોય છે. એને ઓટોમેટિક એ જાતનો એક એમ કહે ને કે લૌકિકમાં સાધારણ વૈરાગ્ય હોય જ છે. કે એક બાજુ સપ્ત વ્યસન પણ ચાલુ હોય, એક બાજુ અન્યાય અનીતિ પણ ચાલુ હોય, અને પાછું અમે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ ને અમને આત્માનો અનુભવ થઈ જાય, એમ ન થાય ક્યારે. એ જાતનો એક સુમેળ જ હોય છે જીવનમાં. આ નહીં તો જેનું હૃદય એટલું કઠોર છે કે હજી એને આવા ક્રૂર પરિણામ થાય છે. હા, જે ઓલા 8 મૂળ ગુણ કહેવાય ને, કે 5 પ્રકારના ઉદુંબર ફળ, મધ્ય, માંસ, મધુ. આપણે એમ વિચાર કરીએ કે ભાઈ આત્માનો અનુભવ કરવામાં માંસ ખાય છે ને દારૂ પીએ છે, એમાં શું ફરક પડે? ફરક એ પડે કે જેને એ હજી કરવાના ભાવ થાય છે તો એને જીવ હિંસાનો કોઈ ડર નથી, અને જીવ હિંસાનો ડર નથી તો એનું હૃદય હજી એટલું કઠોર છે કે એને પોતાના આત્મા વિશે એટલું કોમળતા જ નથી. એને એમ તમે કહી પણ દો ને કે ભાઈ તું ભગવાન આત્મા છે તો સાંભળી લે, હા ઠીક છે હું છું, ઇટ્સ ઓકે, એમાં શું છે. તો એને આવો ભાવ આવે, એમાં શું છે એને જે એવું થાય ને, તો એને ક્યારે આત્માનો અનુભવ ન થઈ શકે. જેને એ સાંભળીને એટલી મહિમા થાય કે ઓહો હું ભગવાન છું, એવા જીવને આત્માનો અનુભવ થઈ શકે. હા કેમ, હા બોલો ને. હા જો જનરલી છે ને, જે જીવે અહીંયા પુણ્યના ભાવ કર્યા હોય, શુભ ભાવ વધારે કર્યા હોય, દેવગતિમાં જાય. જેના તત્વાર્થ સૂત્રમાં આવે છે, જે જીવના મધ્યમ પરિણામ હોય એટલે પુણ્ય પાપ રૂપ મિક્સચર રૂપ પરિણામ હોય, એવા જીવો મનુષ્યમાંથી મનુષ્ય થાય. જે મનુષ્યમાંથી મનુષ્ય થાય એ જીવ નિયમથી મિથ્યા દ્રષ્ટિ જ હોય, એટલે ઉલટા હીન પરિણામી છે તો બીજી વાર મનુષ્ય થાય છે. નહીં તો જે જીવ થોડા ઊંચા પરિણામ વાળા હોય ને, દેવ જ થાય. ફરીથી મહાવિદેયનું શું? મહાવિદેય એટલે જે દેવગતિમાં જીવ જાય અને ધાર્મિક ભાવના લઈને ગયા છે, તો ત્યાંથી એમને ભગવાનનો ઉપદેશ સાંભળવાનો ભાવ થાય તો જાય મહાવિદેયમાં. કેવી રીતના? દેવલોકમાંથી જાય, સમોશરણાદિમાં ઉપદેશ આદિ સાંભળવા જાય છે. પણ એવા જીવો બહુ વિરલા હોય છે, કેમ કે દેવગતિમાં અસંખ્યાત જીવો છે. એ અસંખ્યાતમાંથી બહુ તો કેટલા હજારો લાખો જતા હશે. બહુ ઓછા જીવો સમોશરણાદિમાં જાય, બાકી તો ત્યાં વિષય ભોગમાં પડ્યા છે બધા, એકદમ વૈભવમાં અટકેલા છે. તમે સમજો, તમારી આંખ ખોલો અને આજુબાજુ એકદમ એકદમ રત્નો હોય ને, સુંદર સુગંધિત પવન વાતો હોય, બધી દેવાંગનાઓ તમારી આજુબાજુ ફરતી હોય, અને એ જાતનું સુંદર મ્યુઝિક વાગતું હોય ને, એમાં તમને ક્યાં ઊભા થઈને સમોશરણમાં જવાનો ભાવ થાય? લોકોના એ જીવોના સાગરોપમના આયુષ્ય વીતી જાય છે, કેમાં એ ખાલી ભોગ ભોગવવામાં. દેવગતિ એકચ્યુઅલી બહુ ડેન્જરસ ગતિ છે. સૌથી ઉત્કૃષ્ટ ગતિ હોય તો મનુષ્ય જ છે. દેવગતિ તો દેવગતિમાં છે ને, મહાવિદેય તો મનુષ્ય ગતિ છે. તો મહાવિદેહમાં અહીંથી તિર્યંશ થઈને જઈ શકે, અહીંથી મનુષ્ય થઈને જઈ શકે. જો તિર્યંશ અને મનુષ્યના ઉપજવાના સ્થાનો ઘણા છે, એમાંથી મહાવિદેહ તો એક છે. હવે સમજો તમારી પાસે બરણીમાં, આપણે કહીએ ને એક બોલ પડ્યા છે અથવા ઓલી ગોટીઓ પડી છે, પણ એમાં એક સોનાનો ટુકડો પણ છે. હવે છે કેટલા, હજારો અંદર પડ્યા છે. હવે તમારે હાથ નાખીને આંખ બંધ કરીને એક કાઢવાનું, અને કેટલી પ્રોબેબિલિટી કે તમને સોનાનો ટુકડો હાથમાં આવે? એવી જ રીતે અહીંયાથી મહાવિદેહમાં જન્મ લેવાની કેટલી પોસિબિલિટી? અને મહાવિદેહમાં પણ તમે જાઓ અને જે ક્ષેત્રમાં ભગવાન છે તમારો જન્મ ત્યાં ન થાય, બીજા અન્ય ક્ષેત્રમાં થાય, તો શું કરો? મહાવિદેહમાં જવાનો લોભ શું? અહીંયા જ મહાવિદેહ છે ને, સિમંદર ભગવાન સાક્ષાત અહીંયા બિરાજમાન છે આપણા મંદિરમાં, પછી ત્યાં જઈને વધારે શું વિશેષ મળવાનું છે? એ જ વાણી અહીંયા છે, એ જ સાક્ષાત જિનેન્દ્ર ભગવાન. તમને ખ્યાલ છે સમોશરણમાં જિનેન્દ્ર ભગવાનનું જે શરીર હોય ને, એ પરમ અવતારિક શરીર હોય. એટલે પરમ અવતારિક શરીરમાં અને આપણે માર્બલની મૂર્તિમાં કંઈ બહુ ફરક ન દેખાય તમને, જોવાથી એવું જ દેખાય. અને એ કાંઈ બોલતા ચાલતા તો છે નહીં સિમંદર ભગવાન, પણ ખાલી ઓમ કરીને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે. અહીંયા આપણે ભગવાનની પાછળ એક ટેપ મૂકી દઈએ જેમાંથી ઓમ અવાજ આવે, તો જાણે સમોશરણમાં જ બેઠા છે. એનાથી વિશેષ શું ત્યાં જોવા મળશે? ખ્યાલ આવ્યો ને? હા, ત્યાં દેવો દેવીઓ હશે આજુબાજુ જોવા માટે, જે અહીંયા આપણે મનુષ્ય જોવા મળે છે, બીજો કાંઈ ફરક નથી ત્યાં. એટલે એ તો છે ને, આપણે બહુ આપણા માઇન્ડમાંથી કાઢી નાખવા જ જેવું છે. જે કાર્ય અહીંયા ન થયું એ આટલા વિષય ભોગમાં જઈને ત્યાં કેવી રીતના થશે? ખ્યાલ? જે આપણે પુણ્ય અને પાપના જે ઉદયો છે ને, તો પાપનો ઉદય વધારે સારો છે, કેમ કે એમાં જીવને ધર્મ કરવાના ભાવ થાય છે. પુણ્યના ઉદય છે ને, એમાં તો જીવ રમી જાય છે અને એને કંઈ ધર્મના ભાવ જ નથી થતા. જનરલી પુણ્યના ઉદય વખતે નવા જે બંધ થાય ને, તો પાપના વધારે થાય છે. અને પાપના ઉદય વખતે નવા જે બંધ થાય, તો જીવને ધર્મના ભાવને કારણે પુણ્ય ન થાય. નહીં તો મને કહો, ત્યાં દેવગતિમાં પુણ્યનો ઉદય છે કે નહીં? હા, અને નવા બંધ કેવા થાય છે? કે કાં તો નરકમાં, અરે કાં તો મનુષ્યમાં આવે, કાં તિર્યંશમાં આવે, નીચેની ગતિમાં આવે છે કે નહીં? અને એમ વિચાર કરો, તિર્યંશને બંધ કેવો થાય છે? કે કાં તો તિર્યંશ, કાં મનુષ્ય, કાં દેવ, અથવા નારકી છોડો ને એમ, એમ અથવા નરકના જીવને કેવો બંધ થાય છે? કે કાં તો મનુષ્ય થાય, કાં તિર્યંશ થાય. એટલે નરક કરતા તો બેટર થયું કે નહીં? એટલે પાપના ઉદયમાં જનરલી જીવને ધર્મના ભાવ થાય છે. પુણ્યમાં જીવ એવો અંજાઈ જાય છે ને, કે અહીંયા પણ જોઈ લો ને, અહીંયા આપણને બધી સુખ સુવિધા હોય તો હવે ઠીક છે, હવે ધર્મ તો થાય છે. હા, સાચી વાત છે. હા, ચાલો આપણે પાછા આવી જાઓ. આપણે શું વાત ચાલતી હતી? એ જ હું કહું છું ને, કે આપણે જિનેન્દ્ર ભગવાનની સાક્ષાત ધ્વનિ જે સમોશરણમાં મળશે, અહીંયા રોજ મળે છે, અને સાક્ષાત ઉપર સિમંદર ભગવાન બેઠા છે. હવે એનાથી વિશેષ તો શું મળશે આપણને સમોશરણમાં? જો સૌથી પહેલા છે ને, આપણા હૃદયમાં, આ ધ્યાનથી સાંભળજો, સૌથી પહેલા આપણા હૃદયમાં આનાથી હજી કંઈક વધારે એની આશા છે ને, એ મૂકી દો. એ જ નુકસાનકારક છે, કેમ કે એ આપણને અહીંયા કામ નથી કરવા દેતી. હા, આનાથી વધારે એ કેમાં, કે જ્ઞાનમાં, કે મને આનાથી વધારે સહયોગ ક્ષયોક્ષમ ક્યાંક મળે, અથવા પુણ્યમાં, અથવા ગતિમાં, અથવા દેવશાસ્ત્ર ગુરુના નિમિત્તમાં. હા, કે આ તો શું એક શાસ્ત્ર છે, મને ત્યાં તો દ્વાદશાંગનું જ્ઞાન મળશે. જ્ઞાનમાં, અરે જે એટલું અહીંયા છે ને, બધી રીતે બધું ઇનફ છે. અહીંયા જ કામ, હમણાં જ કામ કરવા જેવું છે. હા, ત્યાં ટોડરમલજી મોક્ષનાથ પ્રકાશકમાં કહે છે કે હવે સર્વ પ્રકારથી, હા આપના સર્વ પ્રકાર છે, સમય આ ગયા છે એમ, કે ભાઈ હવે બધી અનુકૂળતા આપણને મળી છે અને આ પરફેક્ટ ટાઈમ છે અત્યારના. ભરત ચક્રવર્તીની સ્ટોરી તમે વાંચો ને, તો એકવાર સમોશરણમાં ગયા અને આદિનાથ ભગવાને એમને કહ્યું કે જો હવે તું હમણાં તારા આત્મામાં લીન થઈશ અને તને ક્ષાયિક સમ્યક્તો પ્રગટ થશે. પાંચ મિનિટ પછી એટલે તું હમણાં આત્મામાં લીન થઈશ ને ક્ષાયિક સમ્યક તો પ્રગટ થશે. તો ભરત ચક્રવર્તી શું કરે, એનો એનો રિસ્પોન્સ શું હોવો જોઈએ? અરે વાહ જીનેન્દ્ર ભગવાન, તમે તો મારું કલ્યાણ કર્યું, આ હા હા એમ કરે તો અરે અચ્છા સીધા અંદર અને ક્ષાયિક સમ્યક તો પ્રગટ. ખ્યાલ આવ્યો ને? તો એવી જ રીતે આપણને કોઈ કહે કે ભાઈ અહીંયા બધા જ અનુકૂળતા છે, બસ હવે તારું કામ કરી લે, તો આપણે શું કરવું જોઈએ? તો બસ અંદર જાઓ, આત્માનું કામ કરો, બીજું શું. ચાલો તો જો, જે જીવ શાદવાદમાં પ્રવીણ છે અને બીજું કે સુનિશ્ચળ સંયમમાં સંયમિત જીવ છે, જેનું જીવન સંયમિત છે, જેણે રાગાદી ભાવોનો ત્યાગ કર્યો છે, એ બંને વડે પોતામાં ઉપયુક્ત રહેતો થકો, આ બંને વડે જે આત્મા પોતાના આત્મામાં લીન રહેતો થકો, પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો, પ્રતિદિન પોતાને ભાવે છે. હવે આપણે કરવાનું શું? બસ પ્રતિદિન પોતાના આત્માને ભાવતા રહેવાનું. એક તો આપણી જે બુદ્ધિ છે એટલે શાદવાદ રૂપી જ્ઞાનને તીક્ષ્ણ કરવું, જીવન સંયમિત રાખવું અને પ્રતિદિન પોતાના આત્માને ભાવતા રહેવું, આ ચાવી છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની. તો પ્રતિદિન પોતાને ભાવે છે, નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે, તે જ એક પુરુષ જ્ઞાનમય, જ્ઞાન નહીં ને ક્રિયા નહીં, જ્ઞાન નહીં ને ક્રિયા નહીં એટલે કે જેનું જ્ઞાન પણ સમ્યક થાય છે અને એની ક્રિયા પણ કરેક્ટ છે એમ, એટલે એનું એ જ્ઞાન ને ક્રિયાનું સાચું બેલેન્સ છે એની પાસે, સાઇમલ્ટેનિયસલી થાય છે બેઉ. ક્રિયા એકચ્યુઅલી પૂતગલના ભાવ છે, પણ એને એને રિલેટેડ જીવમાં એટલા વિકલ્પ આવે છે, જીવને એ જાતના વિકલ્પ આવે છે કે ભાઈ આજે હું આ જાતનો ઉપવાસ કરું, આજે હું આ જાતનું મારું સંયમિત જીવન હોવું જોઈએ, મારે આ બધી જગ્યાએ ન જવું જોઈએ, એ જાતના ભાવ એને ઓટોમેટિક આવે છે. તો એ જાતની મૈત્રીરૂપ, મૈત્રીના પાત્રરૂપ થયેલો આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરે છે. આ શેની વાત કરી? કે જે જીવ પોતાના આત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન પ્રગટ કરે છે કેવો હોય છે, બરાબર? તો એ આવો હોય છે. હવે જો આગળ આ એક છેલ્લો કળશ લઈ લઈએ, જો 268 કળશ. આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે, એવા અર્થનું કળશ હવે કહે છે, બરાબર? તો જો આમાં ચાર વસ્તુ કીધી, અનંત ચતુષ્ટય કીધું ને, તો અનંત ચતુષ્ટયમાં એક એક ચતુષ્ટય એક એકમાં વણી લે છે. જો તસ્ય એટલે પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તે જ ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો જે વિકાસ તે રૂપ જેનું ખીલવું છે, જે અંદર ચૈતન્ય પિંડ છે એનો નિર્ગળ વિલસતો, નિર્ગળ એટલે હવે કોઈ ઓબસ્ટ્રક્શન નથી, એના રૂપ વિલસતો જે વિકાસ તે રૂપ જેનું ખીલવું છે, અર્થાત ચૈતન્ય પુંજ જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે. જે આપણે અનંત ચતુષ્ટય કયા હોય? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, બરાબર? તો આ અનંત સુખમાં લઈ લીધું કે જેનો ચૈતન્ય રૂપ, ચૈતન્ય પુંજ અત્યંત વિકાસ રૂપ ખીલી રહ્યો છે, બરાબર? એ એક. પછી બીજું, શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, અનંત જ્ઞાન આવી ગયું ને, શુદ્ધ પ્રકાશ. સોરી, આજે પહેલો પોઈન્ટ કીધો ને અનંત દર્શનનો કીધો, જો ભાવાર્થમાં લખ્યું છે પાછળ, હા સોરી, પહેલું જો ભાવાર્થમાં લખ્યું છે, ચિત્તપિંડ ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું, પછી શુદ્ધ પ્રકાશ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું. હવે જો આગળનો પોઈન્ટ જોઈએ ટીક શ્લોકાર્થમાંથી, આ જોયું શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે સુપ્રભાત સમાન છે. હવે જો થર્ડ પોઈન્ટ, આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક જ રૂપ છે, જે પોતાના આનંદમાં હવે અસ્ખલિત રૂપે સ્થિત છે, તો એ અનંત સુખ આવી ગયું. અને અચળ જેની જ્યોતિ છે એવો આ આત્મા ઉદય પામે છે, અચળ એટલે અનંત વીર્ય આવી ગયું એમાં. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ જાતના ચાર અનંત ચતુષ્ટય રૂપ જે જીવ પોતાના આત્માને ધ્યાવે છે તો એને આ ચાર રૂપ સ્વભાવ અંદરથી પ્રગટ થાય છે. ચલો આ લાસ્ટ પણ જોઈ લે 269. તો એવો આત્મ સ્વભાવ અમને પ્રગટ હો, હવે એવી ભાવના કરે છે. તો સ્યાદવાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું, પ્રદીપ્ત એટલે પ્રગટ કરવામાં, જેનો પ્રકાશ કરવામાં આવ્યો છે એવું, સ્યાદવાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસ લસતું જગ જગાટ કરતું એવું તેજ, તેજ કેવું છે, જગ જગાટ કરતું તેજ છે, એવું તેજ, સોરી જગ જગાટ કરતું જેનું તેજ છે અને જેમાં શુદ્ધ સ્વભાવરૂપ મહિમા છે એવો આ પ્રકાશ, એ પ્રકાશ કેવો છે, જ્ઞાન પ્રકાશ, એ કેવો છે કે શુદ્ધ સ્વભાવરૂપ છે અને જેનું તેજ આમ લસ લસતું છે. તો એવો જ્ઞાન પ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે ત્યાં બંધ અને મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે, કે હવે ત્યાં મારે બંધનું પણ શું કામ ને મોક્ષનું પણ શું કામ, અંદરથી જ્ઞાન પ્રકાશ જ્યાં પ્રગટ થયો તો હવે મોક્ષને તો આવવું હોય તો આવે, આઈ ડોન્ટ કેર. સોગાનીજી કહે છે ને કે સમ્યક દર્શનની પર્યાયને થવું હોય તો થાય, હું તો અહીંયા ત્રિકાળી શુદ્ધ આત્મા હું પોતે છું ને, ઓલાને સમ્યક દર્શનની પર્યાયને આવવું હોય તો આવે. જેને અંદરથી સ્વભાવનું એટલું જોર હોય ને એને પર્યાયની પણ કોઈ ચિંતા ન હોય. સમ્યક દર્શનની પર્યાય તો એના ક્રમબદ્ધમાં એના સમયે પ્રગટ થવાની જ છે અને એને અનુસાર જીવનો પુરુષાર્થ પણ થવાનો જ છે. જ્યાં ત્રણેય કાળની આવી અવસ્થાઓ બધી નક્કી જ છે તો જીવ પોતાના સ્વભાવની મહિમા કરે, પર્યાયની પામરતા શું કરવી, એ તો એના ટાઈમે થવાની જ, મારાથી આગળ પાછળ થવાની નથી. તો જ્યાં આવો જ્ઞાન પ્રકાશ મારામાં ઉદય પામ્યો છે ત્યાં બંધ અને મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોનું મારે શું પ્રયોજન છે. નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ અનંત ચતુષ્ટય રૂપ સ્વભાવ જ મને સ્વરાયમાન હો. આ સ્વભાવ કેવો છે, જ્ઞાન સ્વભાવ, કે જેનો નિત્ય ઉદય રહે છે. આ જ્ઞાન સ્વભાવ ક્યારે અસ્ત પામતો નથી, એ ત્રિકાળી વસ્તુ છે, એનો નાશ ક્યારે થાય, નાશ ન થાય તો હંમેશા એનો ઉદય છે જ. અને એવો જ્ઞાન સ્વભાવ એ મને નિત્ય સ્વરાયમાન હો. સ્વરાયમાન હો એટલે કે મને હંમેશા પ્રગટ હોય, હું હંમેશા એનો આશ્રય લીધા કરું કે આ જ હું છું બસ, અને એમાં લીન રહું. આ જાતના ભાવ અમૃતચંદ્રાચાર્ય આ ઉપાય ઉપેય અધિકારમાં પ્રગટ કર્યા છે. ફરીથી ઉપાય શું કીધો, કે જે પોતાના આત્મ જ્ઞાન માત્ર આત્મ સ્વભાવનો આશ્રય લે છે તે, અને ઉપેય શું કીધું, કે એને આ જે અનંત ચતુષ્ટય રૂપ અર્યંત અને સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે એની આપણે વાત કરી. આ 270 થી લઈને આપણે આગળ આપણે કદાચ કાલે ગુરુદેવશ્રીને કેચઅપ કરી લેશું, તો એની ચર્ચા કાલે કરશું. ચાલો સહજાનંદી લેશું 5 વાર. સહજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ, અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપે હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપે શ્રી હું આત્મ સ્વરૂપ. બોલો ઋષભાદી મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવંતોનો, બોલો સિમંદરાદી અજિત વીર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો, બોલો સમય સારાદી સમસ્ત જીનવાણી માતનો, હાલતા ચાલતા સિદ્ધ સમાન કુંદકુંદ આચાર્ય આદિ સમર્થ આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવંતોનો, આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમ મૂર્તિ ભગવતી માતનો અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિની રચના કરનાર સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો, અષ્ટાનિકા પર્વનો જય હો.